તારીખ 1-8-1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 23.
પહેલા પેરેગ્રાફમાં છેલ્લો પેરેગ્રાફ અને પહેલો પેરેગ્રાફ એક બે વચ્ચે સમન્વય કરવાનો છે. પહેલા પેરેગ્રાફમાં એમ કહ્યું છે કે જે પ્રકારે આત્મા પ્રથમ શ્રદ્ધાના સમયે પુરુષાર્થ કરે છે ત્યારે શ્રદ્ધામાં તો પુરુષાર્થમાં થોડું વારંવાર વૃદ્ધિ કરવાની છે. પહેલાના પુરુષાર્થમાં અને બાદના પુરુષાર્થમાં કોઈ પ્રકારનો ફરક નથી, એટલે જાતિ ફરક નથી. એટલા માટે ગુરુદેવ શ્રીએ યથાર્થ સમજણ ઉપર વારંવાર જોર દીધું છે, કેમ કે યથાર્થ સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભ છે. અહીંયા એમ લીધું કે પુરુષાર્થ ઉત્પન્ન થવાનું કારણ સમજણ છે, યથાર્થ સમજણ છે, એટલે કે જ્ઞાન છે. પ્રશ્ન ચાલ્યો છે એ પેરેગ્રાફમાં કે આત્મા પોતાની તરફનો એટલે સ્વાભિમુખ પુરુષાર્થની વૃદ્ધિ કરવાનો પ્રયોગ કેવા પ્રકારે કરે છે. એ પ્રશ્નના ઉત્તરમાં એમને એમ આપ્યું કે જે પ્રકારે એ શરૂઆત કરે છે એ પ્રકારે એને વૃદ્ધિ કરે છે. પુરુષાર્થ જે પ્રકારે પ્રથમ શ્રદ્ધા વખતે શરૂ કરે છે તે જ પ્રકારે આગળમાં પણ પુરુષાર્થની વૃદ્ધિ કરે છે. પુરુષાર્થની પર્યાયને લાગે વળગે છે ત્યાં સુધી પુરુષાર્થના પ્રકારમાં કોઈ પ્રકાર અંતર નથી, બીજો પ્રકાર નથી. પણ એમ કહેવું છે કે પુરુષાર્થના પહેલા અને પછીના પ્રકારમાં ફેર નહીં હોવા છતાં મુમુક્ષુ જીવ માટે શ્રદ્ધા પ્રગટાવવા માટે યથાર્થ સમજણ ઉપર ગુરુદેવ શ્રી વારંવાર જોવા માટે ગુરુદેવ શ્રી વારંવાર યથાર્થ સમજણ ઉપર જોર આપે છે. એનું કારણ એ છે કે એ યથાર્થ સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિતપણે રહેલો છે. કહેવાનો મતલબ એ છે કે જે જીવને યથાર્થ સમજણ થાય મુમુક્ષુની ભૂમિકામાં એને પુરુષાર્થ ઉત્પન્ન થઈ જશે એ સમજણના કારણે, અને એને શ્રદ્ધા પણ યથાર્થ થશે. અને શ્રદ્ધા યથાર્થ થઈ ત્યારે ગણાશે કે જ્યારે એ પુરુષાર્થી સ્વરૂપલીનતા પ્રગટ થશે ત્યારે. આમ શ્રદ્ધા અને સ્વરૂપલીનતાનો એક કાળ છે, બીજો કાળ નથી. બે એક જ કાળે ઉત્પન્ન થાય છે, તો પણ જ્ઞાનના કારણે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે અને પુરુષાર્થના કારણે શ્રદ્ધા અને લીનતા ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન, શ્રદ્ધા અને લીનતા એ થઈને નામ દર્શન ચારિત્ર ત્રણેય રત્ન થઈ ગયા, રત્ન થઈ મુખ્ય માર્ગમાં છે. અને પુરુષાર્થને લઈને એ પ્રગટ થયા એમ કહેવું. પુરુષાર્થને કારણ લઈએ તો નિશ્ચય રત્ન થયું છે તેનું કાર્ય છે. પણ એ પુરુષાર્થનું કારણ વિચારવામાં આવે તો મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ સમજણ છે આમ કહેવું છે. બીજા તબક્કામાં એમ લીધું કે અખંડ જ્ઞાન ધન પુરુષાકાર દેહાકાર શરીર કર્મ અને ભાવ કર્મ ના અને શુદ્ધ પર્યાય છે પણ અંદર પુષ્પુ ચૈતન્ય પણ હું છું એ દ્રષ્ટિ પ્રધાનતાથી વાત કરી કેમ કે શુદ્ધ પર્યાય છે પણ અંદર તત્વ લઈ લીધું અને શુદ્ધ પર્યાય જેને પ્રગટ થઈ છે એને પણ જેને પ્રગટ જ નથી થઈ એને તો એથી ઊંડું તત્વ વિચારવાનો પ્રશ્ન રહેતો નથી કેમ કે એની પાસે તો રાગને પર્યાય છે શુદ્ધતાને પર્યાય નથી અશુદ્ધતાને પર્યાય છે પણ જે જીવ સ્વરૂપલીનતા કરે છે તે સ્વરૂપલીનતા અથવા સ્વરૂપ ધ્યાન જેને કહેવામાં આવે છે એ સ્વરૂપ ધ્યાનમાં ક્ષેત્રને પણ એક અવલંબન માટેની ભૂમિકા આધારભૂમિ જેને કહેવામાં આવે છે એવો એક ભાવની અંદર પ્રકાર ઉદ્ય છે અવલંબન લેવા માટે એનો અહીંયા સંકેત કર્યો છે કે દેહાકાર અખંડ જ્ઞાન ઘન પુરુષાકાર એટલે દેહાકાર એટલે આખો ક્ષેત્ર લઈ લીધો દેહાકારે વ્યંજન પર્યાય લીધી શાસ્ત્ર આગમ ભાષામાં કહીએ તો વ્યંજન પર્યાય લીધી વ્યંજન પર્યાય લેવાનું અહીંયા શું કારણ કારણ કે એમનો જે વિષય પ્રતિપાદન કર્યો છે પત્રની અંદર એનું મુખ્ય કારણ તો સ્વાનુભવ છે પોતે જે રીતે ધ્યાન ધરે છે અને ધ્યાન કરવામાં એમને જે પ્રકાર પોતાના ભાવમાં આવે છે એ અનુસાર એ પોતે કહે છે કે લખે છે આ એમને પદ્ધતિ છે એટલે ઉમરું પણ સ્પષ્ટ થઈ ગયું એ આગળના પ્રશ્નો આવતા ત્યારે એ પોતાના પરિણામ અનુસાર આપે ત્યારે પ્રશ્નકાર એવી રીતે એ વખતે એમ કહે કે તમે આવો જવાબ આપો પણ આ પ્રશ્ન અમે પુરાણા શાસ્ત્રમાં ચર્ચા ચાલી છે કે વાત ચાલી છે એમાં કર્યો છે અને ત્યાં આચાર્ય મહારાજે આવો જવાબ દીધો છે જે તમારા જવાબ સાથે મેળ ખાતો નથી આવું ચર્ચાઓ ચાલે છે રૂબરૂમાં ત્યારે એમ કહેતા કે તમે કયા શાસ્ત્રમાંથી ત્યાં શું અપેક્ષા અને વિવિક્ષા ચાલી છે એવું સ્પષ્ટ કર્યા વગર પ્રશ્ન તો કર્યો છે અંદરથી પ્રશ્ન કરે ઉત્તર દેનારને અજાણ્યા રાખે કે શું ઉત્તર આપે છે એને તો થોડી પરીક્ષા દ્રષ્ટિકોણ હતું કે આ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ નહોતા જ્ઞાન કરી ગુરુદેવ પાસે એવો પ્રશ્ન મૂકવો હોય તો નિર્ણય રાખવો પડે કે સાહેબ આ શાસ્ત્રમાં આવી વાત આવી છે ને ત્યાંથી મને આવો પ્રશ્ન ઉગે છે તો મારે શું સમજવું મને સમજાતું નથી અથવા ત્યાં મને આમ સમજાય છે એ બરાબર છે કે ક્યાં ગુરુદેવ ક્યાંથી ગુરુદેવને પણ શાસ્ત્ર બધા અધ્યયન કરેલા છે ત્યાં કે ત્યાં આમ વાત ચાલી છે અને આચાર્ય મહારાજે આમ પ્રતિપાદન કર્યું છે કે આ એક દ્રષ્ટિએ યથાર્થ છે આ ન્યાયથી આ ન્યાયથી તે યથાર્થ છે પણ એમની પાસે તો સીધા પ્રશ્ન એવા થતા હતા કે પૂછનાર છે એ આગમનું નામ ન લઈએ પ્રકરણનું નામ ન લઈએ આચાર્યનું નામ ન લઈએ સીધો જ પ્રશ્ન કરે ત્યારે એમને પછી ખ્યાલ આવી જાય ત્યારે સામેમાં બીજો ઉત્તરનું સ્પષ્ટીકરણ કરે ત્યારે આચાર્ય મહારાજની વિરુદ્ધ કહેવાનું કે અન્યથા કહેવાનું તો પોતાને પણ અહંકણું નથી એમ ન કહે કે મારું બરાબર છે ભલે ત્યાં એમ કીધું હોય એમ એવી વાત આજે ચાલી છે તે યથાર્થ છે પણ તમે ક્યાંથી પ્રશ્ન કર્યો છે એ તો મને કંઈ ખબર નથી એટલે જે પ્રશ્ન આવે છે તે પ્રશ્નનો ભાવ હું સમજું છું એનો ઉત્તર હું મારી પરિણતિ ઉપર કહેવાનું છું મારે અંદરમાં જે પરિણતિ ચાલે છે એને અનુસરીને હું ઉત્તર આપું છું એટલે મને માફ કરી દેજો કદાચ તમને શાસ્ત્રથી બીજો ઉત્તર લાગે બહુ નમ્રતાથી આ રીતે જવાબ આપેલો. અહીંયા પણ એક પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે એમની એક મુમુક્ષુની ભૂમિકાનો ઉત્તર આપ્યા પછી અને એમાં ગુરુદેવનો સંદર્ભ આપ્યા પછી હવે પોતે જ્ઞાન દશામાં કેવી રીતે પુરુષાર્થ કરે છે, કેમ કે પ્રશ્ન તો પુરુષાર્થની વૃદ્ધિનો છે, પુરુષાર્થના પ્રારંભનો નથી પણ પુરુષાર્થની વૃદ્ધિનો પ્રશ્ન છે કે પુરુષાર્થની વૃદ્ધિનો કેવી રીતે પ્રયોગ થાય છે. તો સુધી પોઈન્ટ જે ઉત્તર છે તો હવે આવે છે. તો એમ કહે છે કે પુરુષાર્થ મોક્ષ માર્ગે જીવને પુરુષાર્થની વૃદ્ધિ થાય ત્યારે નિર્વિકલ્પ દશા થાય. ઉગ્ર પુરુષાર્થના કાળમાં કે તીવ્ર પુરુષાર્થના કાળમાં નિર્વિકલ્પ દશા હોય છે અને પુરુષાર્થની મંદતાના કાળમાં શુભોપયોગમાં આવે છે મોક્ષ માર્ગી પરમાત્મા. એ વિષય આપેલો છે પ્રવચન સારનું ચરણાનુયોગ ફુલિકામાં 254 તો અહીંયા પુરુષાર્થની વૃદ્ધિની વાત જ્યારે છે ત્યારે કેવી રીતે વૃદ્ધિ કરે, એટલે સ્વરૂપ ધ્યાન કરે ત્યારે વૃદ્ધિ કરે. સ્વરૂપ ધ્યાનનો પુરુષાર્થ છે. તો સ્વરૂપ ધ્યાન ધ્યાનની અંદર જે આત્મા ચૈતન્ય પિંડ છે દેહાકારે આખા એ અવલંબનની આધાર ભૂમિ છે, કારણ કે અસ્તિત્વ ભૂમિની પર્યાય છે. પ્રદેશમાં અસ્તિત્વ પ્રદેશ જેટલો પ્રદેશ છે એટલું અસ્તિત્વ વ્યાપે વ્યાપક રૂપે છે અને શ્રદ્ધા પણ અસ્તિત્વને પકડે છે અને મોક્ષ માર્ગમાં શ્રદ્ધાના બળે આગળ વધાય છે. આ બેન શ્રીનું વચનામૃત છે કે મોક્ષ માર્ગની અંદર સાધક જે શ્રદ્ધાના બળે આગળ વધે છે, દ્રષ્ટિના બળે, ત્યાં દ્રષ્ટિ શબ્દ વાત કરતા પોતે દ્રષ્ટિ શબ્દ, દ્રષ્ટિના બળે આગળ વધે છે. દ્રષ્ટિનું બળ છે તો શ્રદ્ધાનું બળ છે. તો અહીંયા ફેર શું પડ્યો? પુરુષાર્થનો પ્રકાર ફેર નથી પડ્યો પણ પુરુષાર્થના પ્રારંભ માટે અજ્ઞાન દશામાં જ્ઞાન દશામાં આવવામાં અને શ્રદ્ધા અને ચિંતા પ્રગટાવવામાં જ્ઞાન કારણ છે પણ જેને જ્ઞાન અને શ્રદ્ધા પ્રગટે અને પુરુષાર્થ વૃદ્ધિ થવામાં દ્રષ્ટિ કારણ છે, શ્રદ્ધા કારણ છે. આવો એક કારણકારીના લોજિકમાં સૂક્ષ્મ ફેરફાર છે એનો ઘણાને ખ્યાલ નથી કે શું કરે છે કે ક્યાં ક્યાંક લગાડે છે અને ક્યાંક ક્યાંક લગાડે છે. જ્ઞાન દશામાં જ્ઞાનનું કારણ લગાડી દઈએ અને નિચ્યાત્ની દશામાં અથવા મુમુક્ષુ દશામાં શ્રદ્ધાનું કારણ લગાડી દઈએ કે શ્રદ્ધાથી આગળ વધો અથવા કે જ્ઞાનથી આગળ વધો પછી બીજી વાત. મોક્ષ માર્ગીને તો અનુભવ જ્ઞાન તો વર્તે છે, પરિણતિ પણ વર્તે છે પણ ઉપયોગ બહાર જાય છે અને શ્રદ્ધા બહાર જતી નથી. જ્ઞાનનો ઉપયોગ બહાર જતા હોવા છતાં શ્રદ્ધા બહાર જતી નથી અને શ્રદ્ધા પોતાની પૂરી શક્તિથી સ્વરૂપને શ્રદ્ધાને પોતાનું પરિણામ ચાલુ રાખે છે, પોતાનું કાર્ય ચાલુ રાખે છે અને એની અંદર ફોર્સ ઘણો છે. શ્રદ્ધાબળ પોતાનું, શ્રદ્ધાને પોતાનું શ્રદ્ધાબળ પૂરેપૂરું છે. જ્યારે જ્ઞાનને જ્ઞાનબળ છે એ વહેંચાયેલું છે, બે ભાગ થઈ જાય છે લબ્ધને ઉપયોગનો. જોકે લબ્ધ બળવાન છે, ઉપયોગ બળવાન નથી. બહાર ગયેલો જ્ઞાનીનો ઉપયોગ બળવાન નથી, લબ્ધ બળવાન છે. તો પણ શ્રદ્ધાનું જોર ઘણું છે, કેમ કે પૂરેપૂરી ગુણની પૂરી શક્તિથી ગુણ કામ કરી રહ્યો છે. વહેંચાયેલી શક્તિથી બેમાનંદ શક્તિ છે. શ્રદ્ધા ગુણમાં પણ અનંત શક્તિ છે પોતાની અને જ્ઞાન ગુણમાં પ્રત્યેક ગુણમાં પોતાની અનંત શક્તિ છે પણ શ્રદ્ધા પૂરી શક્તિથી કાર્ય કરે છે અને બીજા ગુણો અધૂરી શક્તિથી કાર્ય કરે છે એમ કહેવું જોઈએ. એટલે આગળ વધવાનું પુરુષાર્થનો પ્રકાર માં વૃદ્ધિગત થવાનો, કારણ ત્યાં શ્રદ્ધા છે એમ કહે છે. એમાં એ પ્રતિપાદન કરે છે પોતે. લીનતા થવામાં શું કારણ? જુઓ હવે ફરીથી લીઓ દર્શન જ્ઞાન ચારિત્ર ની જે પરિણતિ છે એ અભેદ છે. ત્રણેય ની એકતા રૂપ ધર્મ છે અને એ પરિણતિ રૂપ ધર્મ છે. ત્યાં શુભોપયોગ થાય છે તે ધર્મ નથી. અશુભોપયોગનો તો પ્રશ્ન ચર્ચવાનો નથી, પણ શુભોપયોગ થાય છે તે પણ જ્ઞાનીને ધર્મ નથી. યથાર્થ સમજણમાં એવું એક કારણ ઉત્પન્ન થાય છે યથાર્થ સમજણને લઈને કે દર્શન મોહનો અનુભાગ બનતો જાય છે. એ શાસ્ત્ર ભાષામાં, પણ ચાલતી ભાષામાં કહીએ તો ભાવ, દર્શન મોહનો જે ભાવ છે એનો રસ તૂટતો જાય છે અને શક્તિ રસમાં છે. એટલે દર્શન મોહનો જે શક્તિ છે, દર્શન મોહના પરિણામમાં જે વિચારની જે શક્તિ છે ને, એ શક્તિ તૂટતી જાય છે અને દર્શન મોહ નબળો પડતો જાય છે. દર્શન મોહનો ભાવ નબળો, એટલો નબળો પડે, એટલો નબળો પડતો જાય, એટલો નબળો પડતો જાય કે એક વખત એને દબાવવાનો વારો આવી જાય છે. સંપૂર્ણ દબાઈ જાય, ઉદય જ ના આવે. ભાવે કે દ્રવ્ય બે પ્રકારે, નહીતર એમાં દ્રવ્ય ઉદય આવે તો ભાવ થયા વગર મળીએ. મિથ્યાત્મી પ્રકૃતિનો ઉદય હોય એ જીવને અવશ્ય મિથ્યાત્મ ભાવે પ્રવર્તે, ભાવમાં એને સંદેશ ભાવમાં પ્રવર્તી શકે. એટલે પ્રથમ એને ઉપશમ આવવાનું કારણ બને ભાવમાં, તો જ દ્રવ્ય ઉપશમાય. ભાવે ઉપશમાય તો દ્રવ્ય ઉપશમાય. એટલે પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થાય છે બધાને. એનું કારણ આ છે કે બહુ બળવાન પ્રકૃતિ છે ભાવે અને દ્રવ્ય બંને રીતે, અને એ નબળું ન પડે ત્યાં સુધી દબાઈ રહે, અને એ કાર્ય યથાર્થ સમજણ કરે છે. હવે અહીંયા જેને મિથ્યાત્મ પ્રકૃતિનો ઉદય અને ભાવમાં મિથ્યાત્મનો અભાવ નથી, એ મોક્ષ માર્ગમાં કેવી રીતે આગળ વધે છે? તો કે એની પાસે એક બહુ મોટી તાકાત આવી ગઈ શ્રદ્ધાની. હવે જે મિથ્યાત્મ એટલે ઊંધી શ્રદ્ધા પડી હતી એ સવળી પૂરેપૂરી થઈ છે, અને આ બહુ મોટી તાકાત છે. સમ્યક દર્શનની મૂડી એટલી મોટી છે કે સાતમી નારકીની પીડા એને વિચલિત ન કરી શકે. સાતમી નારકીની અશાતાની પીડા સમ્યક દર્શનને વિચલિત ન કરે, ઉપયોગને વિચલિત કરી દે. ચારિત્રમાં દ્વેષ્ટ રાગ ઉત્પન્ન થઈ જાય, સમ્યક દર્શનને હલાવી ન શકે. એટલે કુંકુંડ આચાર્ય જે નિર્જરા અધિકારમાં એ વાત લીધે કે વજ્રપાત થાય ને અને ત્રણેય લોક ફળને ફળ મળી જાય છે, સમ્યક દ્રષ્ટિ અવિચલિત રહેવાનું. એના સમ્યક દર્શનની તાકાત ને અમને ખબર છે, સમ્યક દ્રષ્ટિ વિચલિત નહીં જા. એટલે વજ્રપાત શબ્દ ત્યાં નાખ્યો છે નિર્જરાધિકારમાં સમય સારી. અને એવું સાહસ કરવાને સમ્યક દ્રષ્ટિ સમર્થ છે. સાહસમ નિગમ, એ સાહસ કરવાને સમ્યક દ્રષ્ટિ છે. બીજા કોઈ એ સાહસ કરી શકે તો સામાન્ય માણસો તો નાની મોટી વાતમાં હિંમત હારી જતા હોય, સામાન્ય પ્રસંગોમાં હિંમત. સમ્યક દ્રષ્ટિને કદી હિંમત હારવાનો, ભય થવાનો કોઈ પ્રશ્ન. તારી પ્રમાણ થાય તો એ પર તરીકે જાણે છે, અંદરની મજબૂતા એટલી નીકળી છે, શ્રદ્ધામાં ફેરફેર પડે નહીં. એટલે ખરેખર તો શ્રદ્ધાનું જે પરિણમન અનંત જે બળવાન છે એને માપવા માટે જગતમાં કોઈ સાધન નથી. ન તો સાતમી નારકી સાધન છે, ન તો વજ્રપાત સાધન છે, પણ સમજાવવા માટે એટલું કહેવું પડે છે. આથી વધારે કોઈ ઉપદ્રવ કરનાર નથી જીવને. બાકી અનંતનો અર્થ એ છે કે કોઈ વાતે જેનો અંત ન લાવી શકાય એનું નામ અનંત છે. માટે સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધાબળને માપવાની કોઈ શક્તિ, કોઈ માપ, કોઈ માં કોઈ મીટર, કોઈ વાર્તિકમાં છે એમ છે. એ પ્રસંગો મપાય છે, આપની નારકી મપાય છે અને વજ્રપાત મપાય છે. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા હજી ત્યાં મપાતી એમ લેવું. એમાં એક અસ્તિત્વ અને પ્રદેશત્વ, એ અસ્તિત્વ ગુણની પર્યાય પૂરા લેવામાં આવે છે. પ્રદેશત્વ ને અસ્તિત્વ ગુણની, જ્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત ચાલે છે ત્યારે કોઈ એમ કે ભાઈ આ દ્રવ્યગુણ પર્યાય હતા પણ એમાં ચોથો ક્ષેત્ર ક્યાંથી આવ્યું? એ પર્યાયનો બીજો ભેદ છે. કેમ કે પર્યાયમાં અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બે પ્રકાર હોય છે અને બંને તદ્દન જુદા પ્રકાર છે. અને ક્ષેત્રનું મહત્વ ત્યાં છે કે જે રમણતા લીનતા કરવી છે ધ્યાનની અંદર, એમાં પોતાના ક્ષેત્રથી બહાર ક્યાંય વ્યાપુ વ્યાપુ તો ક્યાંથી વાત પડી છે. અને લીનતાનો વિષય લેવો ક્યાં એટલે ધ્યાનનો સંકેત છે. આની અંદર ધ્યાનના પુરુષાર્થનો સંકેત છે. આની અંદર અખંડ જ્ઞાન ઘન પુરુષાકાર ઉપયોગમાં આખો ચૈતન્ય પિંડ જ લેવાય છે. એની અંદર અનંત ગુણોનું સામર્થ્ય જરૂરી છે. એવું જે સ્વરૂપ અસ્તિત્વ છે એ શ્રદ્ધાને ગ્રહણ કરવાનું છે. એટલે એને બે વાત કરવી છે કે અનંત સામર્થ્ય શક્તિ રૂપે અને એ શક્તિ જેટલા ક્ષેત્રમાં રહે છે એટલાનો જ આધાર લેવાનો છે. એથી વાત ક્યાંય છે, આધારભૂમિ બીજે ક્યાંય નથી. પરિણામની આધારભૂમિ પોતાનું સ્વક્ષેત્ર છે. એનું પણ એક બીજું કારણ છે કે મનમાં વિકલ્પ ચાલતા હોય છે. નિર્વિકલ્પ ધ્યાન પહેલા વિકલ્પ મનમાં ચાલતા હોય છે અને બહુ પાતળા વિકલ્પ મનમાં થાય પછી અહીંયા થોડું વિધન વિશેષ આવે છે. જેને પરિણામની ચિંતા કે અન્યમતી જીવોને આ યોગના અને પ્રાણાયામના પ્રયોગ થતી વચ્ચે અહીંયા અનુભવ થાય છે એમ કહેવાનું કારણ કે એના અનુભવની વાત કરે છે. પણ એ કોઈ નિર્વિકલ્પ અનુભવ નથી. થોડું જે મસ્તક છે એને લોકો બ્રહ્મરંધ્ર કહે છે, ત્યાં થોડું જે ઉગ્ર થાય છે જ્ઞાન અનુભવાતો એક ભાવ છે. ક્ષેત્ર અપેક્ષાએ આ ચર્ચા એમ દેખા થોડું કરી શકો. બરાબર પ્રશ્ન કર્યો ચંચલતા ઘટે ત્યારે થોડું બીજા ક્ષેત્રની અપેક્ષાએ આટલા ભાગની અંદર ઇન્સ્ટ્રક્શનની અંદર જરા વેદનનો પ્રકાર સ્પષ્ટ અનુભવ ગોચર થાય. પણ આત્મા અખંડ છે, ક્ષેત્ર અપેક્ષાએ એક પ્રદેશે છે. અસંખ્ય પ્રદેશ પણ તો કહેવા માત્ર છે. એ વાત ધ્યાનનો વિષય જે નિર્વિકલ્પ અનુભવનો છે એ તો સૌ છે. નિર્વિકલ્પ દશામાં એવી પરિસ્થિતિ છે, ઓલા લોકોને નિર્વિકલ્પ દશા થતી નથી એટલે એને ધ્યાન માને છે. અને જો ને લોકોમાં પણ માણસ શું કહે છે, કોઈ પણ માણસની ચિંતા થશે એટલે માત્ર દુખાવે છે, થોડું ચિંતા વધશે. અથવા કે ભાઈ મને બરાબર મગજમાં વાત આવતી નથી, આ એક મનમાં વિષય છે, એને માથું થોડું એની અંદર ભગવાનનું છે, એ નીકળે ખૂંચ ત્યારે માથું ચોખ્ખું થાય એવું કુદરતી ગમે તે પ્રકાર હોય. એ પ્રકારનું વિજ્ઞાન આગમમાં ક્યાંય સ્પષ્ટ નથી. કદી બી વિજ્ઞાનમાં તો એમ કહે છે કે ભાઈ ત્યાં નામ સમજી અને જથ્થો બધો ખોપરીની અંદરના ભાગમાં છે અને ત્યાં મગજ છે એમ કહેવામાં આવે છે અને ત્યાંથી બધા ઓર્ડરો થાય છે. પાંચે ઇન્દ્રિયોના કાર્યો કરવાના હુકમ ત્યાંથી શકે છે. હવે એ ગમે તે પણ ચિંતાના વિષયમાં માણસને અથવા માણસ બહુ બુદ્ધિશાળી હોય ઓછો બુદ્ધિશાળી હોય ત્યારે એને એમ કહેવામાં આવે કે આને મગજ ગણું બહુ મગજ લાગતો કે આને કાંઈ મગજ જ નથી. હવે સમય પંચેન્દ્રિય માણસ એટલે ગમે તે નિમિત્ત નિમિત્ત સંબંધે ક્ષેત્રોનો કે શારીરિક અવયવોનો કે આપણે રચનાનો ગમે તે પ્રકાર પણ જ્યારે ચંચળતા ઘટે ત્યારે નામ વેદ વિષય આટલા ભાગની અંદર તારતમ્ય વિશેષતા વેદન તો જ્ઞાનને છે અને થોડી તારતમ્યતા વિશેષ પકડે છે અને ચંચળતા ઘટવાને લીધે આકુલતા ઘટે છે. આકુલતાનો પારો એકદમ નીચો આવે છે, પરિણામની ચંચળતા ઘટે ત્યારે અને ત્યારે માણસને થોડી શાંતિ લાગે છે. એને એ લોકો ધ્યાન માને છે. કેવું ધ્યાન થાય છે? તો કૃષ્ણ વચનાતીત છે, કારણ કે વેદનને તો કોઈ વર્ણવી શકાય એવું છે વસ્તુ. એ લોકો પણ વચનાતીત ધ્યાન અમને થાય છે, અનુભૂતિ થાય છે, એને અનુભૂતિ માને છે. અનુભવની પ્રક્રિયાને અનુભૂતિ કે છે. સંસ્કૃત તો એ લોકોનું પાવર થયું છે, પ્રાણ એ લોકોને સંસ્કૃતમાં અનુભૂતિ થયેલી વાત નથી. પણ ત્યાં સુધી કોઈ વાત નિર્વિકલ્પ ધ્યાનને સમજવાની યોગ્ય નથી. પણ સેન્સેશન ક્યાં આવશે? ક્યાં આવશે? એ તો છે, એ તો છે. અને ત્યાં ઇન્જરી થઈ એટલે ડેન્જર ઝોનમાં આવી ગયો. ખોપરીની અંદર જે કાંઈ રચના છે ત્યાં કાંઈ પણ ઇન્જરી થઈ ગઈ કોઈ પણ કારણ પછી ભલે ને બ્લડનું સર્ક્યુલેશન લોક થયું હોય કે કોઈ ફટકો લાગવાથી અંદર કાંઈ ડેમેજ થયું હોય, પણ ત્યાં કાંઈ ડેમેજ થાય એટલે એ માણસ સીધો ડેન્જર ઝોનમાં આવી જાય. હાર્ટ ડિઝીઝ કરતાં પણ વધારે. હાર્ટ ડિઝીઝનો ઉપચાર છે, ઓપરેશન સહેલું છે. ધ્યાનની નિર્વિકલ્પ દશા પહેલા એ આ જે પ્રકાર છે એ પ્રકારનો ભૂલથી પણ ન આવે. અનુભવી પુરુષણ કે છે કે જે અખંડ જ્ઞાન પુરુષાકારે આકર્યું છે ત્યાં વ્યાપો વ્યાપક અનુભવ થાય. ખાલી આટલા માને એ સ્ટેજથી આગળ જવાનું થાય. એ સ્ટેજ નથી આવતો એમ નથી કરવું, પણ એ સ્ટેજથી આગળ
જવાનું.
એકાગ્રતાની વાત લીધી છે તો વ્યંજન પર્યાયની વાત શું કરવા જોડી છે તો ઊંડેથી અભ્યાસ કરવા જેવા બધા વિષય સત્રો નથી. શરીર તો નહીં, કર્મ નહીં, ભાવ કર્મ નહીં, શુદ્ધ પર્યાયથી પણ અંદર ચૈતન્ય તત્વ હું છું, મેં હું, હી મેં હું, એ પ્રકારનો વિષય છે. એ મેરા અસ્તિત્વ છે, આ અસ્તિત્વ પ્રકારનો વિષય છે. શુદ્ધ પર્યાય કે આપણું અસ્તિત્વ એ જ મેં ગૌણ મેં એને પણ સ્પષ્ટ કરવાનું. ऐसे प्रथम यथार्थ श्रद्धा जो ही कही जाती है जो अश्रद्धा निवासी की, ये भी यथार्थ श्रद्धा क्या रहने कहवाए थे, ऐसी श्रद्धा के प्रसार के साथ ही लिंगता का प्रथम आत्मानुभव होता है। लिंगता का पुरुषार्थ अथवा उसमें वृद्धि, यह सब पर्याय के कार्य है। एक अंदर आठ प्रकार जोर आवे थे, श्रद्धानो कूट लागे थे, दीक्षण नियम के धर्मी जीव ने, साधक जीव ने समय समय श्रद्धानो कूट लागे थे, कूट शब्द वाय करने वैद्यनी भाषा से જેમ ફૂટ આપે સહસ્ત્ર ફૂટી અગ્રગ ભસ્મ, તેને એક વાર અગ્નિથી ગરમ કર્યું, રાખ થઈ ગઈ, ફરી વાર એ રાખને એટલી જ ગરમ કરી, એટલી જ ડિગ્રીથી બીજો ફૂટ આપ્યો, ફરીથી હજાર વાર એને ફૂટ આપ્યો, પરમાણુના એ શક્તિ વધી ગઈ। એમ શક્તિને પરમાણુથી બહાર લાવવા માટે જેમ ફૂટ આપવામાં આવે છે, એમ હું આવો છું એમ જે શ્રદ્ધા ફૂટ આપે છે, નિર્વિકલ્પ પ્રતિ એને લીનતાનો પુરુષાર્થ કહે છે જ્ઞાની નો, અથવા પુરુષાર્થમાં વૃદ્ધિ કરી એમ પણ કહે છે, પણ એ પર્યાયનું કાર્ય, પર્યાયમાં હું એને મુખ્ય નહીં કરું એમ કે ભલે પુરુષાર્થની વૃદ્ધિ છે ભલે લીનતાની, પર્યાયનું કાર્ય પર્યાયમાં છે। મીરાપણા, મીરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ પ્રકારે જ્ઞાન ગણ અખંડ ચૈતન્ય ને, મારી શ્રદ્ધા તો આમ પોકારે છે, જો મારા સમ્યક દર્શનને વાચા આપું તો સમ્યક દર્શન એમ બોલે કે મારું પણ, મારા અસ્તિત્વ પણ, મારું વ્યાપક પણ, તો ત્રિકાળી જ્ઞાન ગણ અખંડ ચૈતન્ય તો એટલા માટે તેથી બાર ગરાય, અને એ દ્રષ્ટિમાં પર્યાયનો પુરુષાર્થ છે, પર્યાયની અંદર પુરુષાર્થ થાય કે વધી જાય એ તો સહેજ સ્વભાવ, એમાં કઈ કરવાનું છે નહીં, તો ઓટોમેટિક જ છે, કરવા ફરવાનું
થવાની
પુરુષાર્થ કરવાનો પ્રશ્ન જ નથી, નાને એને પુરુષાર્થ કરવો એ ચાલી રહ્યો છે અને સહજ થઈ ગયો પર્યાયની ક્રમબદ્ધતાનો સિદ્ધાંત તૂટી જાય છે, સિદ્ધાંત ક્યાંય તૂટવો ન જોઈએ, એકે સિદ્ધાંત તૂટવો જ ન જોઈએ, બધા સિદ્ધાંત અખંડ રહે એનું નામ જ્ઞાન છે, સિદ્ધાંત ક્યાંય તૂટે એનું નામ અજ્ઞાન છે, બીજું કાંઈ નથી, માટલું ઘડાય છે, શીખવાનો ખાસ લાકડું આવે અને એનો ગુલાબ વાળો આકાર આવે, સીધો ના આવે, શીખે ઉપર શીખી છે ને અંદર શીખે છે, ઉપર શીખી છે ને અંદર શીખી છે, ત્યારે એનો ભાગ આવે, ઉપર ચિકિત્સા અંદર જરાક જાય અને અંદર ચિકિત્સા ઉપર જરાય, ત્યારે જેટલું ઉપર જીવે જેટલું અંદર જીવે અને બીજે બીજી બાજુથી ધક્કો મારવા પડે, અને તો એનો બરાબર લેવલ આવે, એમ અહીંયા લેવલ લાવવાનું, બેલેન્સ જાળવવાનું છે, સમતુલા જાળવવી જ પડે, દરેક બાજુમાં બે બાજુ હાચવવું પડે, ઘરાક તમારી પોતાને આવે, અને પડતર કરતા નીચે માલ માગે તો તમે કઈ ગુસ્સે થવાનો કામ આવે, ગરાક છે ભાઈ તમારે સમાધાન શું કરવું પડે, ગરાક છે તો મફતે માગે, આ તો થોડા પૈસા ભાવ બોલે છે, મિત્ર મફત આપી દે, દ્રષ્ટન આપીએ છીએ, એક ચીજ એવું તો મફત અપાતી દે, તો કે એને ઉપાડવાના પૈસા આપો, ગરાક એમ કે શું કે અને લઈ જવાની મજૂરીના પૈસા આપો, ખોટરી પૈસા ઉપજે છે, એક જમાનામાં પૈસા નતા ઉપજતા, એનો ઉપયોગ નતો, એટલે હવે એનો ઉપયોગ થવાનો નથી. ઢોરના ખાવાના એનો ઉપયોગ ફેંકી દેવાની આ લોકોને છે જ, એટલે પછી શું કરે, જગ્યા બહુ રોકે, પુત્ર તો જગ્યા બહુ રોકે, પોલીસ મોટો ડબલો થાય, તો મફત લઈ જાવ જેને જોતી હોય એને ઢોરના ખવડાવ, તો ગાડાવાળા એમ કે ભાઈ લઈ જવાના પૈસા તો નહીં જોઈએ, નહીં તમે દુનિયાનો રિવાજ છે. ગરજ ઉપર જ ભાવ થાય છે, વેચનાર અને લેનારની ગરજ ઉપર ભાવ થાય, લેનારની ગરજ હોય તો ભાવ વધે ને વેચનારની ગરજ હોય તો ભાવ ઘટે, ઘટવા ઘટવાની આ નીતિ છે, સ્વાભાવિક છે, કુદરતી છે. એટલે અહીંયા તો વેપારની અંદર પણ જયારે બે બાજુ તમારે સંભાળવી પડે છે, તો ગરાગને જવા દેવો નથી અને ગરાગને માઠું લગાડવું નથી, એને ખરાબ લાગવું ન જોઈએ, અને તમારા ભાવે પાછળ તમારે વેપાર કરી લેવો છે, તો તમે કઈ બે બાજુની ચાલાકી વાપરો તો ન વાપરો, હે ન વાપરતા આવડે તો શું કે, અને વેપાર કરતા આવડતા ગરાગ ભાગી જાય છે. આ ગરાગને સમજાવી શકતો નથી, ગરાગને સાચવી શકતો નથી. વેપાર કરવામાં તમારે કઈ બાજુ હાલવું પડે, જમવામાં તમારે કઈ બાજુ હાલવું પડે, પાલન પાક હોય એટલે કઈ એક કિલો ખાઈ ન જવાય, કે ભાઈ તમારે આ રોજ એક બે બે ચમચા લેવાના છે, શું કે અંદર બધું નાખેલા છે એવા મસાલા ગરમ કરવા માટે, કે તમારે એમ હવે આમાંથી બે ચમચા લેવાના, રોજ તમારે બે ચમચા છે આમાં ખાઈ જાય તો શક્તિ આવશે, કિલો ખાઈ જાય તો આવે, એટલે બે બાજુ આવવું જ પડે. હા, નાતને ચાલતી વખતે જીભને હાથવું પડે, ખોરાક ફેરવવો છે ને જીભને દાંત વચ્ચે આવ્યું નથી, બે બાજુ હાથવું જ પડે. ખાવા માટે પ્રમાણસર ખાવું, વધારે ન ખાવું ને ઓછું ન ખાવું, બે બાજુ હાલવું જ પડે. દરેક કાર્યની મર્યાદા જ આ છે, એટલે તો અનેકાંત વાત કીધો છે જીનમાણે, ને અનેકાંત વાત કીધો છે, બધી જગ્યાએ આમાં અપેક્ષા છે, અપેક્ષા છે, પુત્ર એકાંત પુત્ર નથી, કોઈ પણ સંબંધ એકાંત સંબંધ છે. પુત્ર કોઈનો પિતા હોય, એકાંતે કોઈ કોઈનો પુત્ર હતો, દરેક વસ્તુ સ્થિતિ છે, અનેકાંત વાત એટલે વસ્તુ સ્થિતિ છે. ડાયાબિટીસ થાય છે કે ને, એ સાકર નહીં ખાવાની, કેમ કે સાકર ઘટી નહીં જેવી જોઈએ, પિતામાં પેપરમેનને સાકર રાખીને પણ જોજો, ઘટી જશે ને તો ઓલ પૂર્ણતાનું જોખમ વધશે, શુગર વધે એના કરતાં શુગર ઘટે એનું જોખમ વધારે, તો તરત જ ચક્કર આવે, કેટલો પડી જાય, બ્લડ પ્રેશર ઘટી જાય. જ્યારે તમને એમ લાગે કે કંઈક અસર બીજી થઈ છે, એટલે સીધો હાથ ઠાકર તો નાગડો માટે મૂકી દે, એવું ઠાકર વધારવી જોઈએ. બે બાજુ તમારે બે બાજુ એક્શન લેવા જ પડે, આ નિયમ છે, બે બાજુ એક્શન ચાલુ જ નહીં થઈ જાય. ઘરમાં મુખ્ય માણસનું ચાલતું હોય, તમારા ઘરમાં બે ચંદ્રાયનું ચાલે, એકાંતે ન ચાલે, કંઈક દીકરાનું રાખવું પડે પાંચ વર્ષનું હોય એનું, એનું રાખવું પડે, અને કંઈક પત્નીનું રાખવું પડે, કંઈક દીકરીનું રાખવું પડે, કંઈક મા બાપનું રાખવું પડે, બધાનું રાખવું પડે, એકાંતે કોઈ સંસાર જ ન ચાલે, જો છૂટા છેડા લેવાનો ભાવ આવે, બીજું કાંઈ ન થાય. પત્નીનો પતિ હોય તો એટલે એકાંત ન ચાલે, આ એક વાસ્તવિકતા છે, પરિણામની આ એક વાસ્તવિકતા છે, બધા જ ક્ષેત્રની અંદર એક બાજુ નથી ચાલતું. દ્રષ્ટિ ભલે એકલા ત્રિકાળીને સ્વીકારે તો પણ જ્ઞાનમાં એમ ન ચાલે, જ્ઞાનમાં એવું ન ચાલે, ત્યાં સાથે દેખાનો વિવેક કરવો પડે, યથાસ્થાને રાગ આવવો પડે, યથાસ્થાને દ્વેષ થવો જોઈએ, રાગ નહીં. સાતસો 33 કોઈ ધર્મ ઉપર કે ધર્માત્મા ઉપર કોઈ કરતો હોય, અંદર માં ભય હોય પણ બહાર થી એમ દેખાડે ભાઈ આપણે મધ્યસ્થ કરતો, આપણે ઝઘડો કરવા જશો આપણે પરિણામમાં અશાંતિ થઈ જશે, એના કરતા મધ્યસ્થ કરીએ તો શાંતિ કરીએ પરિણામમાં. એને શાંતિ પણ એ વખતે એને એનો આડંબર દેખાવ કરવો પડે, બુદ્ધિ મારે તો શાંતિ રાખવી, મારે ત્યાં અશાંતિમાં પડવું છે, ઝઘડાની વાતો છે શાંતિ થઈ ગયા. મૂળ માંદરમાં હોય છે, ગુરુદેવ તો કઈ ધર્માત્મા હોય તો કરવાર કાઢે, શું કે ધર્માત્મા હોય તો પણ કરવાર કાઢે નોતા, ઘણી વાતો કરી ગયા. તારી મા ઉપર કોઈ આરોપ કરે તો પછી તું ત્યાં મધ્યસ્થ થઈ જાય ને શાંતિ રાખસ કે ભાષા જોરદાર એવું લાગતા દુષ્કાંત આપે ન સહન કરે, પોતાની મા ઉપર કોઈ અનુસાર જો સહન ન કરે, જીવવાણી છે ધર્માત્મા છે ધર્મ છે ધર્માયતન છે એના ઉપર કાંઈ પણ થાય બેસી નથી, અને જો બેસી તો સમજવું કે મધ્યસ્થી નથી પણ મિથ્યા દ્રષ્ટિ છે, જજમેન્ટ આપી છે. જયારે જ્ઞાન શુદ્ધ પર્યાય ને સ્પર્શે છે તો એના પ્રમાણમાં રાગ દ્વેષ વિવેક કરે છે, એ યથાર્થ અને રાગ દ્વેષ થતી નથી. ભૂમિકા અનુસાર નો પ્રકાર હોવો જ જોઈએ, ન હોય તો એની ભૂમિકા હોઈ શકે નહીં. એટલા માટે તો વ્યવહાર લેતો છે, મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુનો વ્યવહાર ન હોય તો મુમુક્ષુ નથી, જ્ઞાનીની ભૂમિકામાં જ્ઞાનીનો વ્યવહાર ન હોય તો તે જ્ઞાની નથી, મુનિની ભૂમિકામાં મુનિનો વ્યવહાર ન હોય તો તે મુનિ નથી. એટલા માટે તો એ જોઈતું છે, ફાલતું વાત નથી વ્યવહાર, એટલા માટે એ ભૂમિકામાં એ હોવું જ ઘટે છે. મીરાપણા મીરા અસ્તિત્વપણા અથવા વ્યાપકપણા તો કેવળ કૃપાળી જ્ઞાન ધન અખંડ ચૈતન્ય મેં હૈ, ઈશ દ્રષ્ટિ મેં પર્યાય કા પુરુષાર્થ સહજ સ્વભાવ હૈ. પુરુષાર્થ પર્યાય અપેક્ષાએ પુરુષાર્થ હુઆ, પર્યાય અપેક્ષાએ વૃદ્ધિ હુઈ, ઉસે પુરુષાર્થ ક્યા અથવા વૃદ્ધિ કરી એસા કહેને મેં આતા હૈ. એ તો વચન વ્યવહાર છે, એ તો સહેજે થાય છે. યથાર્થ મેં તો ઉક્ત અસ્તિત્વપણે કી અખંડ દ્રષ્ટિ કે બલ પર, યથાર્થ મેં તો ઉક્ત અસ્તિત્વપણે કી અખંડ દ્રષ્ટિ કે બલ પર, દ્રષ્ટિનો વિષય અસ્તિત્વપણ છે, એના બળ પર પર્યાયો કા ક્રમ સહજ અખંડ થી ઓર ભરતા રહેતા, અનંતા ગુણોની પર્યાયનો ક્રમ અખંડની બાજુ વધતો જ જાય છે. પુરુષાર્થ એટલો વધતો નથી, જ્ઞાને વધે છે, ચારિત્ર્ય વધે છે, શાંતિ વધે છે, બુદ્ધિ ગુણ વધે છે. પુરુષાર્થ આદિ કી એટલે બધા ગુણ લઈ લેવા, પુરુષાર્થ આદિ કી ઇન પર્યાયો મેં કોઈ ફેર કરના નહીં પડતા, માં એને વધારવું, એને ઘટાડવું, કમ કરવું, કાંઈ એનું પર કરવું પડતું જ નથી. કારણ કેમ નથી કરવા પડતા? કારણ પર્યાય તો મેરા દ્રષ્ટિ કા વિષય કા અસ્તિત્વ નહીં એને. કે જેમ પરદ્રમાં અમારું અસ્તિત્વ નથી માટે હું ત્યાં કઈ કરી શકતો નથી, તો પર્યાય માં અમારું અસ્તિત્વ નથી માટે હું કઈ કરી શકતો નથી. જા મારે કઈ કરી એ સહેજે છે. આવા દ્રષ્ટિના બળ ઉપર એ સહેજે થાય છે. એ યથાર્થ નિધિ નો વિષય છે. પર્યાય ને મેરા દ્રષ્ટિ કે વિષય કા અસ્તિત્વ નહીં કે મેં ઉસમે કુછ કર સકું. મેરા અસ્તિત્વ તો ભિખારી પણ આશા હૈ મેરા દ્રષ્ટિકોણ ને વ્યક્ત કર સકા. અને આશા તો છે આવું મારો દ્રષ્ટિકોણ કરી શકું.
परम कृपाणु श्री सदगुरुदेव नो जाया हो जाया हो जाया हो.